ત્રણેય લોકમાં એક શુદ્ધ આત્મા જે પામે છે પરમાત્મા સિવાય, એ સિવાય કોઈને આવું સુખ છે ઇન્દ્રિયોને પણ, ઇન્દ્રિયોને પણ નથી. એટલે આવો આનંદ, જે સુખની અભિવ્યક્તિ આનંદમાં છે, એ પરમાત્મા સિવાય ક્યાંય નથી. માટે એણે આવા નિર્મળ પરમાત્મા તત્વની ભાવના કરવી. આપણે જ્યારે માળા કરીએ છીએ ત્યારે શબ્દથી કરીએ છીએ, એટલે પેલું શ્રુત જ્ઞાન થયું, આત્મ ભાવના, હું આત્મા છું બસ. પછી ચિંતા જ્ઞાન, ચિંતન કરવું કે હું શુદ્ધ આત્મા છું, શરીર નથી, દેહ નથી, દેહાદી સ્વરૂપ નથી, સંગ સંયોગ તે પણ હું નથી, એ બધા તો પર્યાયજનક છે અને એ તો આ જ દેહ સાથે સંબંધિત છે, કોઈ કાયમ શાશ્વત ધ્રુવ છે જ નહીં. એમ વિચાર કરતાં કરતાં જે તત્વ નિર્ણય થાય છે એનો, તત્વનો તત્વ નિર્ણય થાય, ચિંતાથી તત્વ નિર્ણય થાય, અને તે ભાવના કરવી કે તે તો હું જ છું. આ જે કાંઈ મેં પૂર્ણ તત્વની અનુભૂતિ કરી, નિર્ણય કર્યો, સંકલ્પ કર્યો, નિશ્ચય કર્યો, એ કોણ છે, એ બીજે ક્યાં છે? તો જેમ અત્યારે કહીએ છીએ કે સમાધિનું સુખ પરમાત્મા સિવાય કોઈને નથી, તો એવું સુખ મારો જીવ, દેહ, મારો આત્મા, એ પણ પરમાત્મા જ છે. એટલી સરળતાથી જ્ઞાનીઓ એક વાત, એટલે જુઓ પ્રભુશ્રીને કૃપાળુ દેવે એક આટલો જ મંત્ર આપ્યો કે આત્મ ભાવના ભાવતા. કેટલી બધી મોટી વાત છે, કેવળ જ્ઞાન સાહેબ કેમ કરવું, ને કેવળ જ્ઞાન ક્યારે થાય, ને કેવળ જ્ઞાન કેમ લેવાય, ને ચારિત્ર લઈ તો થાય કે નહીં, જ્ઞાન વાંચીએ થાય કે નામ, કે કૃપાળુ દેવે એને શું સૂત્ર આપ્યું, બસ તું આત્મ ભાવના ભાવ. આત્મા સંબંધી શબ્દનું જ્ઞાન છે, શ્રુતનું જ્ઞાન છે, ચિંતાનું જ્ઞાન છે, હવે ભાવનાનું જ્ઞાન કર. ભાવનાનું જ્ઞાન કરતા કરતા ભાવ સ્વરૂપ પોતે થશે, આગળ આવી ગયું કે જે જીવ જેવી ભાવના ભાવે તેવી તેનું થાય. ભાવનામાં એની મતિ ક્યાં છે? તો મતિ પરમ તત્વમાં છે. તો યાદૃશી ભાવના યસ્ય તાદૃશી સિદ્ધિ, જેવી ભાવના એવી સિદ્ધિ થાય છે. એક જ ગાથાની અંદર આખું સમાધિ સુખની વાત, પણ એ સમાધિ સુખ આવું છે, એ બ્રહ્મા વિષ્ણુ મહેશ જે કંઈ કહીએ તે બધું સુખ છે ક્યાં? આત્મામાં. એ જ છે આ બધું, આત્મા જ છે. આગળ 170.
મુનિ ધ્યાતા નિજ આત્મને જે સુખ લહે અનંત, લહે ન તે સુખ ઇન્દ્ર પણ કોટી દેવી વિસંત. પોતાના આત્માનું ધ્યાન કરતા મહા મુનિઓ જે અનંત સુખ પામે છે, તે સુખ કરોડો દેવાંગના સાથે ક્રીડા કરતો ઇન્દ્ર પણ પામતો નથી. બાહ્ય અને અભ્યંતર પરિગ્રહનો ત્યાગ કરીને નિજ શુદ્ધ સહજાત્મ સ્વરૂપમાં લીન થયેલા મહા મુનિને જેવો આનંદ અનુભવાય છે, તેવો આનંદ ઇન્દ્રાદિને પણ હોતો નથી. એક શાસ્ત્રમાં કહ્યું છે કે દહ્યમાને જગત્યસ્મિન મહતામોહવહિના વિમુક્ત વિષયાસંગા સુખાયંતે તપોધના. મહામોહરૂપી અગ્નિથી ભડભડ બળતા આ સંસારમાં દેવ, નારકી, પશુ તથા મનુષ્યો બધાય દુઃખી છે. માત્ર પચેન્દ્રિયના વિષયની આસક્તિનો ત્યાગ કરનારા તપરૂપી ધનવાળા મહામુનિઓ જ સુખી છે. આગળની ગાથામાં કહ્યું કે આત્માનું ધ્યાન કરવું. આત્માનું ધ્યાન, આત્મ ધ્યાન કેવી રીતે કરવું? તો કે મહામુનિઓ જે સહજ આત્મ સ્વરૂપ થઈને પોતે આત્માનું ધ્યાન કરે છે અને તેઓ જે સુખ પામે છે, એવું સુખ ઇન્દ્ર જે દેવાંગનાઓ સાથે ક્રિયા કરે તો પણ એને મળતું નથી. હવે આ ધ્યાન કેવી રીતે કરવું? તો કે બાહ્ય અને આભ્યંતર પરિગ્રહનો ત્યાગ કરીને નિજ શુદ્ધ સહજમાં સ્વરૂપમાં લીન થઈ જાય અને તો એને એ મહામુનિઓને જેવો આનંદ છે એવો આનંદ અનુભવાય. અને આ સંસારમાં, આ સંસાર મહામોરૂપી અગ્નિથી બળે હે, તેમાં દેવ, નારકી, પશુ તથા મનુષ્યો બધા, એટલે કે ચારે ગતિના જીવો દુઃખી છે. માત્ર પચેન્દ્રિયના વિષયથી આસક્તિનો ત્યાગ કરી અને જે તપરૂપી ઘનવાળા મહામુનિઓ જે આત્મધ્યાનમાં છે એ જ સુખી છે.
ગાથાની અંદર આ સુખની પ્રાપ્તિ કોણ કરે છે? કોણ શબ્દ છે? મુનિઓ, મહામુનિઓ. આત્માનું ધ્યાન કોણ કરી શકે? મુનિ કરી શકે. મુનિ છે જેણે સંસારનો મોહ જેણે છોડ્યો છે, તો આત્માનું ધ્યાન થાય. એટલે આવું કોઈ કરી શકે છે? વાત જ કરી કે બ્રહ્મા વિષ્ણુ મહેશ, પણ કોઈ આવું આત્માનું ધ્યાન સુખ લે છે? તો કે હા, મુનિઓ લે છે. મુનિઓ છે જેણે સંસારના રાગનો ત્યાગ કર્યો છે, સંસારના મોહનો ત્યાગ કર્યો છે. આવી અવસ્થા જેની છે એ મુનિ છે, જે મૌન થયા છે, જે હવે અંતર્મુખ થયા છે. આ મુનિનું લક્ષણ છે. મુનિ જે અંતર્મુખ છે, જે હવે સુખની શોધ ક્યાં કરે છે? પોતામાં કરે છે. બાહ્ય તરફ સુખ શોધવાની એની પ્રવૃત્તિ હવે શાંત થઈ ગઈ છે. મુનિઓને હવે જગતમાંથી કંઈ પ્રાપ્ત કરવાનું નથી, એટલે એને ધંધો પણ કરવાનો નથી, નોકરી પણ કરવી નથી, કોઈ પણ જગ્યાએ સોદા પણ કરવા નથી. જાણે છે કે બહારથી કોઈ સુખ મળે એવી સંભાવના નથી. આ મુનિ છે. આ મુનિઓ કે છે આ અનંત સુખને પામે છે. અને જે મુનિઓ સુખને પામે છે અને ઓલા દેવગતિને પામેલો ઇન્દ્ર ન પામી શકે તો કે ન મળે, એ ભોગ વિલાસમાં છે. એને ત્યાં સુખ મળ્યું છે, પણ સંયોગનું સુખ મળ્યું, સામગ્રીનું સુખ મળ્યું, અને પાંચ ઇન્દ્રિયોના વિષયની અંદર સુખનો અતિરેક જેને કહીએ, વધારેમાં વધારે સુખની અનુભૂતિ એ સ્પર્શ સુખથી થાય છે. કામ ભોગનું સુખ એ બધા જ વિષયોના સુખની અંદરનું ઉત્કૃષ્ટ સુખ કહ્યું છે. આવા ઇન્દ્રને એનું સુખ કેવું હોય? કરોડો દેવાંગનાઓ સાથે ક્રીડા કરી શકે એવા સંયોગો જેને પ્રાપ્ત થાય, એટલે એવું સુખ ઇન્દ્રને મળે છે. તો કે છે ઇન્દ્ર આવું સુખ મેળવનારો પણ આ આત્માનું સુખ મેળવી શકતો. આ સમાધિનું સુખ કેટલું ઉત્કૃષ્ટ છે, કેવું એની એની સ્થિતિ કેવી હશે એ આ ગાથામાં સમજાવે છે. એટલે પછી એક બીજું રેફરન્સ સંદર્ભ આપ્યો છે કે સંસાર કેવો છે, અગ્નિથી ભડભડતો છે. મોહ છે એ અગ્નિ છે, મોહ છે એ અગ્નિનું સ્વરૂપ છે, અને સંસાર આ અગ્નિથી ભડભડતો છે. સંસાર બળબડતો તાપરૂપ સંસાર છે, બળબડતા અગ્નિ જેવો છે. કારણ કે સંસારમાંથી જીવને ક્યાંય શ્રાતા મળી શકે નહીં. ગમે તેવા સંયોગો હોય, ગમે તેવો સંગ હોય, ગમે તેવા સંબંધ હોય અને ગમે તેવી સામગ્રીની પ્રાપ્તિ હોય, તો પણ જીવને સંસારની અંદરથી સુખની પ્રાપ્તિ થઈ શકે નહીં. અને આ સંસારમાં, એટલે સંસાર તો ચારેય ગતિનો છે, એટલે દેવ, નારકી, પશુ અને મનુષ્ય બધાય દુઃખી છે. કોઈ સુખી ખરો સંસારમાં? ચારેય ગતિવાળા જીવ દુઃખી છે. અને સંસારનું સ્વરૂપ ચાર ગતિની અંદરનું પરિભ્રમણ છે. પછી એની અંદરનું બધું આવી ગયું, જાતિ આવી ગઈ, કુળ આવી ગઈ, ગોત્ર આવી ગયું, બધું આવી ગયું ગતિમાં. ચારેય ગતિમાં એકેય ગતિવાળો જીવ સુખી નથી. એની અંદર આ મુનિઓ સુખી છે, પણ મનુષ્ય સિવાય કોઈ જીવ મુનિ થઈ શકે નહીં. સંયમશીલ તેઓ સંયમ ન કરી શકે, કેમ કે એની અવસ્થા જે પ્રકારની છે એ ભોગ માણી શકે, ત્યાગ ન કરી શકે, સંયમમાં રહી ન શકે. દેવલોકમાં દીક્ષા નથી, આમ તો મજાનું ને. દેવલોકમાં દીક્ષા નથી, વ્રત તપ નિયમ જપ યમ સંયમ કશું જ દેવલોકમાં. ભોગ બધી પ્રકારના છે, એનું દુઃખ તો ખરું જ, અહંકારનું દુઃખ, ઈર્ષાનું દુઃખ, અસૂયાનું દુઃખ, મત્સરનું દુઃખ, સંયોગનો વિયોગ થાય એની અપ્સરાને કોઈ ઉઠાવી જાય, પછી પેલા એની અપ્સરાને કોઈ ઉઠાવી જાય, એનું વિમાન કોઈ ભાગી જાય, લઈને ભાગી જાય, આવું બધું ઘણું છે. એ તો આપણા મનની અંદર બધું એક ભ્રમ બેસી ગયો છે કે એ દેવમાં ગયા એટલે પતાઈ ગયું, હિલોરા છે. અરે આવા હિલોરા હોય તો કોઈ મનુષ્ય જીવનમાં આવો ત્યાગ અને તપ કરીને મોક્ષનું સુખ શું કામ લે? દેવનું તો સરળતાથી મળી જાય, દેવલોક તો બહુ સરળતાથી મળે, દેવલોક મેળવવો બહુ તકલીફ નથી. તકલીફ તો મોક્ષ સુખની છે. ભોગ સામગ્રીની બહુલતા છે ત્યાં, અલ્પતા નથી, એટલે લાગે કે દેવલોક તો બહુ સુખી, પણ એ સંસારનો એક ભાગ છે. દેવલોક એ સંસારનો ભાગ છે, માટે આખો સંસાર બડબડતો, ભડબડતા અગ્નિની અંદર દુઃખથી શેકાતો હોય તો એની અંદર દેવલોક પણ આવી જાય. તો એ કહ્યું છે, તો એમાં આખા સંસારમાં સુખી કોણ? પાંચ ઇન્દ્રિયના વિષયોની આસક્તિનો ત્યાગ કરી તપરૂપી ધન જેની પાસે છે, મુનિ ધનવાન છે. શું છે એની પાસે? તપ છે, સંયમ છે. સંયમનું ધન, તપનું ધન એ મુનિનું એવું જોરદાર છે કે ઇન્દ્રિયોના વિષયથી લુપ્ત થતો નથી, લુપ્ત થતો નથી, પર રહે છે, એ સુખી છે. આખા સંસારમાં મુનિ સુખી છે, કારણ કે એ મુનિ આત્માનું ધ્યાન ધરી શકે છે, ધરે છે, માટે સુખી છે. ખ્યાલ આવી ગયો? કોઈ પ્રશ્ન? ક્લિયર? 118
આત્મદર્શને જીનવરો જે સુખ લહે અનંત, તે સુખ લહે વિરાગી જીવ અનુભવતા જ શિવશાંત. મુનિ અવસ્થામાં જ્ઞેશ્વરોને આત્મદર્શનમાં જે અનંત સુખ થાય છે તે સુખને પરમાત્મા રૂપ શાંત નિજ સ્વરૂપને અનુભવતો એવો વૈરાગ્યવાન આત્મા પામે છે, અર્થાત વિતરાગ ભાવનામાં પરિણમેલો આત્મા અતિન્દ્રિય સુખને અનુભવે છે. એટલે જ્ઞેશ્વરો આત્મદર્શનમાં જે અનંત સુખ પામે છે તેવું સુખ મુનિ અવસ્થામાં જે પોતાના શાંત નિજ સ્વરૂપમાં અનુભવતો હોય તેવો વૈરાગ્યવાન આત્મા એવા અતિન્દ્રિય સુખને આનંદ માણે છે.
જે જ્ઞેશ્વરો છે એને મહામુનિપણું કરીને જીન દશા પ્રાપ્ત કરી છે, તો એમને એ મુનિ અવસ્થામાં જે અનંત સુખ છે એવા સુખનો અનુભવ તો એવો બીજો કોણ? વૈરાગ્યવાન આત્મા એ પણ પામે છે. જેવું સુખ જ્ઞેશ્વરો પામ્યા છે એવું જ સુખ બીજા આત્માઓ પામે. કયા? તો સુખ વૈરાગ્યથી કે ભોગથી? સૂત્ર મળ્યું આમાં કે એ વૈરાગ્યવાન આત્મા પામે છે એવા સુખનો, તો આત્મા વૈરાગ્યથી એને સુખ મળે. હવે આ આપણી વાતમાં બેસે નહીં, આપણા રોજના ભણતરમાં શિક્ષણમાં વૈરાગ્યથી સુખ મળે એવું સમજાય? એટલે જ વૈરાગ્ય નથી કરતા, હજી બધાને પૂરું કરવું છે, બધાને બતાવવું છે. સરસ સૂત્ર છે, વૈરાગ્યથી સુખ છે. અવસ્થા સમજવાની છે. શું કહ્યું સુધીરભાઈ? અહીંયા તો જે પરમ શાંત નિજ સ્વરૂપને અનુભવે છે એવો વૈરાગ્યવાન આત્મા, વૈરાગ્યથી સુખ છે. ઉપનિષદનું એક બહુ પ્રસિદ્ધ સૂત્ર છે, તેન ત્યક્તેન ભુંજિથા, એટલે તેનો તું ત્યાગ કરીને ભોગવ. વસ્તુનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભોગવટો એ વસ્તુના ભોગમાં નહીં પણ એના ત્યાગમાં છે. ઉપનિષદમાં સૂત્ર છે કે વસ્તુને ભોગવવાનું, એનું વસ્તુનો સુખ તારે મેળવવું હોય તો શ્રેષ્ઠ સુખ શેમાંથી મળે? તો વસ્તુના ભોગવટામાંથી નહીં પણ વસ્તુના ત્યાગમાંથી. તું એને છોડી દે અને તને ત્યારે આત્માની પ્રભુતા ખ્યાલ આવશે. એનો મોહ તૂટી ગયો, એની આસક્તિ ગઈ, એના પ્રત્યેનો મમત્વ તૂટી ગયો, એનો જે આનંદ છે, એનું જે સુખ છે, એની જે અનુભૂતિ છે, આપ્યાનો આનંદ જેને આપણે કહીએ છીએ ને, ભોગવ્યા કરતા. રામનારાયણ પાઠકની એક વાર્તામાં આવે છે, નંદુ ગોરાણીના મોઢે શબ્દો મુકાયા છે કે રામનો આલ્યો બટકું રોટલો ખાધા કરતા ખવડાવ્યો મીઠો લાગે છે. રામનો આલ્યો બટકું રોટલો ખાધા કરતા ખવડાવ્યો મીઠો લાગે છે. આ જીવનની સ્થિતિ છે, ત્યાગથી આનંદ. ભોગવવાની વાત જ નથી પછી ત્યાં. એ જે કંઈ થાય એ તો ભોગવાય, પણ પેલા ત્યાગ વસ્તુ, એની સાથેની આસક્તિ ગઈ, પદાર્થ સાથેનું મમત્વ ગયું. રોજના જીવનમાં પણ લક્ષ ન હોય પણ માં ખવડાવીને આનંદ લેતી હોય, ખબર છે? બહુ સારું છે તો માગે તો એમ કે ના નથી મારા સારું છે હવે રહી ગયું છે એમ કહે, ખબર એ પડે ન પડે? જે હોય તે પીરસી દે, તમને ભાવ્યું બહુ સારું, બહુ સારું, મારે ચાલશે, બરોબર છે? નિયમ આખી વાત ત્યાગની મૂર્તિ છે, વાત્સલ્યની મૂર્તિ છે. કારણ કે સાચો આનંદ ત્યાગથી જેટલો મળે છે એટલું એ ચમચો શાક પોતે ખાઈ તો નહીં મળે. એટલે ઘરે મહેમાન આવે અને સરખી રીતે ભોજન લે અને પદાર્થ ખૂટી જાય તો આનંદ થાય કે ઉપાધિ થાય? આજની વાત નથી કરતા, સુલેખાની આજની વાત નથી કરતા. કારણ કે એ સૂત્રો જો સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે, સંસ્કૃતિ આ સૂત્રો જીવનમાં ભણાઈ ગયા હોય, આ સંસ્કાર છે, આ લોહીની અંદર ભણાઈ ગયેલા સંસ્કાર છે, આ આપણા ચિત્તની અંદર ભાવનાઓમાં એવા ભણાયેલા છે કે આપણને એમ થાય કે કોઈના દુઃખની અંદર સહાય કરો, દેવાનો આનંદ, આપવાનો આનંદ. આ પદાર્થ આ પાઠ્યપુસ્તકમાંથી અથવા ડિગ્રી ભણ્યા એમાંથી કંઈ આવતું, એમાં ક્યાંય ન આવ્યો કે કોઈ દઈને તું સુખી થા, ભૂલે ચૂકે પણ એવું વાક્ય આવે જ નહીં કે તે દઈ દીધું તો હવે તું શું સુખી થાવ, તું તો ભૂખે મરીશ. આ કે જે ભૂખે નહીં મરું, આપવાથી જે સુખ છે, આપવાનો જે આનંદ છે એ તો અદ્ભુત છે, અનન્ય છે. આ અનન્ય આનંદ ભૌતિક વસ્તુમાં નહીં, પારમાર્થિકમાં પણ એટલો જ છે. એટલે જ્ઞાનીઓ જો કોઈ એની પાસેથી લૂંટાલૂંટ કરે તો મારું જ્ઞાન વયું ગયું એવું એનું દુઃખ થાય? જ્ઞાન વધે એનો આનંદ વધે ને? આનંદ વધે. આ આખું આધ્યાત્મિક જગત છે, એની સંસ્કૃતિ, એના સંસ્કાર, એની પરંપરા, એની સભ્યતા. આપણે જીવનમાંથી કેટલા બધા ખસતા જઈએ છીએ એ જ્યારે કોઈ આવા તત્વની વિચારણા આવે ત્યારે ખ્યાલ આવે કે સમાજ સત્યથી કેટલો દૂર નીકળી ગયો છે અને આપણને લાગે કે આપણે કેટલી પ્રગતિ કરી છે, આપણા દેશે આપણા સમાજે કેટલી પ્રગતિ કરી છે. જ્ઞાની પુરુષો કહે છે કે ભાઈ, સુખ એ આત્માનો વિષય છે, એમાં તે પ્રગતિ કરી નથી, પણ સુખના દ્વાર બંધ કર્યા છે, સુખનું ક્ષેત્ર સંકોચાઈ ગયું છે, આનંદનું જે તારું ક્ષેત્ર છે એ સમેટાઈ ગયું છે અને હવે આનંદ માટે તું જાવા નાખે છે. એટલે પરસ્પર સંઘર્ષ ક્લેશ સંકલેશ સિવાય કંઈ બચ્યું નથી. કેમ કે હવે જ્યારે કંઈ પોતાની પાસે સંપત્તિ નથી તો પદાર્થ તો જૂટા જૂટ કરવાનો છે. પદાર્થ તો ઇકોનોમિક્સનો નિયમ છે કે વોન્ટ્સ આર મેની એન્ડ મીન્સ આર લેસ. સાધનો છે જે એ અલ્પ છે અને ઈચ્છાઓ છે અનંત છે, તો શું થાય? ઝઘડા સિવાય શું થાય? ક્લેશ સિવાય શું થાય? મારામારી શું થાય? એમાં બળિયાના બે ભાગ, એમાંથી શોષણ શોષિત વર્ગ, આ બધું આખું આ અર્થશાસ્ત્ર. આપણે કાલ વાત કરી શાસ્ત્ર, શાસ્ત્ર એટલે આ બધા શાસ્ત્રો જ છે. આવા શાસ્ત્રોનો અભ્યાસ કરનારા અને આના નિષ્ણાતોએ જગતને સુખ આપ્યું નથી. અર્થશાસ્ત્રી જગતને સુખી કરી શકે એ બેસે આપણા મગજમાં? બહુ વિચાર જવા દઈએ આપણે. તો અહીંયા શું કહે છે કે વૈરાગ્યવાન આત્મા એટલે કે વિતરાગ ભાવનામાં પરિણમેલો આત્મા અતિન્દ્રિય સુખને અનુભવે છે. સુખનું સ્વરૂપ કેવું છે? અતિન્દ્રિય છે. જ્યાં સુધી આપણું સુખ ઇન્દ્રિયોના વિષયોના પદાર્થ સાથે સંકલિત હશે ત્યાં સુધી આ સુખ કદી આત્માનુભૂતિ તરફ લઈ જશે નહીં. સુખનું સ્વરૂપ સમજી લઈએ, અતિન્દ્રિય છે. ઇન્દ્રિયોનો વિષય એ સુખ નથી. એટલે ઇન્દ્રિયોનો વિષય, એનો પદાર્થ, એની સામગ્રી અને એનો ભોગવટાથી જે મળેલું સુખ એ સુખ નથી, સુખાભાસ છે. એ સુખાભાસ છે, એ સુખ ટળે છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ. અરે જરા લક્ષમાં લે, તું થોડોક વિચાર કર, બુદ્ધનો ઉપયોગ કર, કંઈક સમજ કે તું જેટલું જેટલું સુખ ઇન્દ્રિયજન્ય પદાર્થોનું પ્રાપ્ત કરે છે એનાથી તારું આત્માનું સુખ ટળે છે, લેશ એ લક્ષણ. કારણ કે એને કારણે થઈને તારું સુખ ઓછું થતું જાય છે, એટલે પછી તને એમ થાય કે લ્યો આ પદાર્થ તો ખૂટી ગયો, હવે શું કરવું, અને બજારમાં આની અછત છે, તો દુઃખ વધશે કે સુખ? તો પશ્ચાત દુઃખ તે સુખ નહીં ભાઈ. આ તારા સુખની અછત થાય, તારા સુખની હાનિ થાય, તારું સુખ ઓછું થાય અને તારું સુખ કોક લઈ લે, સરકારની નીતિ ઉપર નક્કી થાય. ઇમ્પોર્ટ ઓછો છે એટલે હવે નહીં મળે, તારું સુખ તો ઇમ્પોર્ટ ઉપર છે, તારો સુખ તો ભાવ ઉપર છે, તારું સુખ આવક ઉપર છે. કેટલા પરિબળો ઉપર આપણે કેટલી પરાધીનતા છે. પણ જેને પોતાનું અતિન્દ્રિય સુખનો સ્વામી છે એને જગતનું કયું પરિબળ અસર કરે? જે અતિન્દ્રિય સુખનો સ્વામી છે, જે પોતાની આત્મભાવનાની આવા વિતરાગ ભાવનામાં પરિણમેલો છે, એ અતિન્દ્રિય સુખનો સ્વામી છે, એના સુખને કોણ છીનવી શકે? એના સુખને કોણ હણી શકે? એના સુખને કોણ ઓછું કરી શકે? એના સુખમાં આકુળતા કેવી રીતે આવે? તો હે જીવ, તું ભ્રમામાં સુખ અંતરમાં છે, બહાર શોધવાથી પદાર્થ બહારથી જ મળશે, અંદરથી એક એક વાક્ય એક એક વાત અનુસંધાન સંદર્ભ લેતા જઈએ. શાસ્ત્ર હોય કે કૃપાળુદેવનું બોધ વાક્ય હોય, શાસ્ત્ર હોય પરમ આ ગહન શાસ્ત્ર છે અને એમાંય પાછું એકાંત અને શુદ્ધ નિશ્ચય નહીં નું જબરજસ્ત યોગેન્દુ આચાર્ય, કેમ કે એને સામે એક વિદ્વાન મળી ગયો તો પ્રભાકર ભટ્ટ, એની સામે માથા ફાડે એવો શિષ્ય છે બિરેન જેવો, આ હશે કદાચ એ કે છે પાછો આવ્યો છું પ્રભાકર ભટ્ટ થઈને. અને એની સામે આ આચાર્યને આખો સુ જાય. પણ જે કંઈ તત્વની વાતો છે આટલી કઠિન શાસ્ત્રીય પરિભાષામાં, એ વાત કૃપાળુ દેવનું એક વાક્ય આપણને પાછું મળી જાય તો અતિ સરળ અતિ સુગમ ગળે ઉતરી જાય, વાત બેસી જાય. અને એ માત્ર બૌદ્ધિક રીતે સમજાઈ ગયું મને યાદ છે, કાંઈ નહીં થાય. એ ભાવમાં જ્યારે પકડાય, કૃપાળુદેવનો બોધ જ્યારે આત્મસ્થ થાય, આત્મસાત થાય, ત્યારે યાદ આવે. પરિસ્થિતિની અંદર જીવ સાતા મેળવે, શાંતિ મેળવે, સમાધિ મેળવે. જેવું પરિસ્થિતિમાં બદલ આવે તો કે હું તો અતિન્દ્રિય સુખનો સ્વામી છું, મને આ ન શોભે. દેવચંદ્રજી મહારાજે સ્તવનો, અજ્ઞાની પુરુષો તો કોઈ અદ્ભુત વાતો, એના સ્તવનની અંદર લખ્યું છે, હે જીવ, આ જગતની પૂતગલ હેઠનો ન ઘટે તને ભોગ રે. આખું જગત તો પૂતગલ રૂપ છે, રચના રૂપ છે, એની હેઠનો એટલે અનંતા જીવોએ આ ભોગવી લીધા છે. પૂતગલો, પૂતગલો કોઈ નવા ઉત્પન્ન થતા નથી, તો જે છે એ છે. અને અનંત કાળથી છે તો કેટલા લોકો ભોગવા. તો જગતની પૂતગલ એઠનો ન ઘટે તને ભોગ રે, આ તને શોભતું નથી ભાઈ. તો જગતની પૂતગલના એઠવાળને ક્યાં સુધી ચાઇટા કરીશ? એ ક્યારેય નથી કરી શકતો, એ તો શુદ્ધ નિશ્ચય નહીં ની વાત છે. અને પૂતગલ વિના જીવતો નથી, એનું શું કરવું? ભાવથી સ્પર્શ કરે છે, એનો ભોગ છે એ ભાવથી છે. ન ઘટે તુજને, અને એ જ વાક્ય આત્મસિદ્ધિમાં કૃપાળુ દેવ કે સકળ જગત તે અથરા સ્વપ્ન તે કહીએ. બસ તને જ્ઞાન થયું છે અને જ્ઞાની દશા છે તારી, ભલે અલ્પ કે અતિ, પણ એની નિશાની શું? તું જગતને એઠવદનાસ. કેમ કે આ પૂતગલો જગત, તને આ જ્ઞાન છે કે જેટલા પૂતગલો છે એની જ આ બધી રચનાઓ છે. અને આવી રચનાઓ કેટલી વાર થઈ, મકાનો કેટલા બન્યા હશે, મીઠાઈઓ કેટલી બની હશે, વસ્ત્રો કેટલા બન્યા હશે, ભોગ શોખની સામગ્રી કેટલી બની હશે અને કેટલી વાર બની હશે, શેમાંથી બની? પૂતગલના. એ પૂતગલ તો નવા ઉત્પન્ન થયા, ફ્રેશ ક્યાંયથી મળ્યા? એ નહીં છે, એ નહીં મેળા કરે છે. લીધેલો આહાર, બીજે દી વિસ્તારરૂપ, ત્રીજે દી ખેતરમાં, એમાંથી અનાજરૂપ, અનાજમાંથી ફરી મિષ્ટાનરૂપ, એલા કરે છે. કેટલી વારથી આશે કોને ખબર છે, કોણ ગણવા જાય એવું છે, એનો પાર આવે એમ નથી. એઠ સિવાય શબ્દ બીજો જ્ઞાની વાપરી શકે એમ. અને આ ગુજરાતી ભાષાનો એકદમ એટલો ઉત્કૃષ્ટ શબ્દ છે એઠ. આજે મુશ્કેલી છે કે છોકરાને પૂછો કોન્વેન્ટવાળાને, હે એઠ સમજશે? એઠ શબ્દ નહીં પકડાય, એની વિભાવના નહીં પકડાય એને કોઈ દિવસ. એઠ કોઈએ ભોગવેલું અને છોડી દીધેલું. મહર્ષિ વ્યાસ ભગવાને કહ્યું, ઉચ્છિષ્ટ જગત સર્વમ, આ જગત તો આખું કોઈકે એઠું કરીને ફેંકેલા પદાર્થનો આ સમૂહ છે. ઉચ્છિષ્ટ મહાભારતમાં આવે છે. આ જગત આવું છે, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં કે છે આ જ્ઞાની દશાનું લક્ષણ છે. જો તને થોડું જ્ઞાન થયું હોય તો થોડા પ્રમાણમાં સમજાય, અને અધિક થયું હોય તો અધિક પ્રમાણમાં. પણ જો સાચું સમજાય તો એ જગત પ્રત્યે મોહ ન રહે. એઠ પ્રત્યે સૌથી મોટી વાત એ છે કે એઠ પ્રત્યેની આસક્તિ તૂટી જાય, એઠ પ્રત્યેની આસક્તિ તૂટી જાય, મોહ તૂટી જાય. એકવાર ખબર પડે કે આ ભોગવાઈ ગયેલો પદાર્થ છે તો એના પ્રત્યેની જે આખી પોતાની લાલાયિતપણું હતું, લુબ્ધતા હતી, એ કેવી થઈ જાય. જગતના વ્યવહારમાં જ્યારે પ્રેમીને ખબર પડે કે પ્રેમિકા છે એ અનેક જગ્યાએ ફરેલી છે તો શું થાય? કાચી મિનિટમાં એનો પ્રેમ કેવો નબળો પડી જાય છે, કેટલો મંદ થઈ જાય છે. થોડું જ્ઞાન થાય, શંકાનો કીડો હજી તો આવે, સંદેહ થાય, ત્યાં પણ એની દ્રષ્ટિ ફરી જાય. આવું જ્ઞાનનું આ લક્ષણ છે. તો અહીંયા કહે છે કે અતિન્દ્રિય સુખને, આ સુખનું સ્વરૂપ અતિન્દ્રિય છે, ઇન્દ્રિય જન્ય એ સુખ નથી. ઇન્દ્રિયોમાંથી જન્મે, ઇન્દ્રિયોના વિષયોમાંથી જન્મે, ઇન્દ્રિય જન્ય વિષયોના પદાર્થમાંથી જન્મે એ સુખ નથી, પણ દુઃખનું જ બીજું સ્વરૂપ છે. એટલે આપણે પુનિતનું એક ભજન ગાય છે, સુખી રહું સુખમાં અને સુખી રહું દુઃખમાં. કેમ કે સુખ ને દુઃખના ભેદ જ નથી. જેને આપણે સુખ માનીએ છીએ એ પણ દુઃખ જ છે. અને બીજા શબ્દમાં કહીએ તો જેને આપણે દુઃખ માનીએ છીએ એ સગવડતાનો અભાવ છે. જેને આપણે દુઃખ માનીએ છીએ એ સુવિધાનો, સગવડતાનો, સામગ્રીનો અભાવ છે. 119
યોગીન નિજ નિર્મળ મને દિશે સ્વરૂપ શિવ શાંત, અમલ અઘન ગગને યથા ઝલકે રવિ જવલંત. હે યોગી, જેમ વાદળા રહિત નિર્મળ આકાશમાં દૈતીપ્યમાન સૂર્ય દેખાય છે, તેમ કામ ક્રોધાદિ વિકાર રહિત પોતાના નિર્મળ ચિત્તમાં રાગાદિ રહિત નિજ શુદ્ધ આત્માનું દર્શન થાય છે. કામ ક્રોધાદિ વિકલ્પરૂપ મેઘ સમૂહનો ક્ષય થવાથી નિર્મળ ચિત્તરૂપી આકાશમાં કેવલ જ્ઞાનાદિ અનંત કિરણયુક્ત નિજ શુદ્ધાત્માની શુદ્ધાત્મારૂપી સૂર્ય પ્રકાશે છે. આકાશમાં વાદળા હોય નહીં, એટલે આકાશ એકદમ ચોખ્ખું હોય તો કેવું દૈતીપ્યમાન સૂર્ય દેખાય. એવી રીતે વાદળાને કામ ક્રોધાદિ સાથે સરખાવ્યા છે. જો કામ ક્રોધાદિ આત્મા વિકાર રહિત હોય તો કેવો નિર્મળ ચિત્તમાં રાગાદિ એના શુદ્ધ આત્માનું દર્શન થાય છે. કામ ક્રોધાદિ વિકલ્પરૂપ મેઘ સમૂહનો ક્ષય થવાથી, કામ ક્રોધાદિ એનો ક્ષય થવાથી નિર્મળ ચિત્તરૂપી આકાશમાં કેવલ જ્ઞાનાદિ અનંત કિરણયુક્ત નિજ શુદ્ધાત્માની રૂપી સૂર્ય પ્રકાશ પામે છે.
યોગીને આત્મદર્શન થાય છે અને આપણે કે અમને થતું, સાહેબ રોજ કરી છે પણ નથી દેખાતું, નથી થતું. પ્રશ્ન આપણો એ, સમસ્યા પણ એ, ફરિયાદ પણ અહીંયા જવાબ આપે છે કે આપણને નથી દેખાતું તો શું બધા યોગીઓ મહાત્માઓ મુનિઓને નહીં જ દેખાતો, એને બધા મફતમાં જ આ બધું કરતા હશે? તો જવાબ આપે છે, ક્યારે દેખાય સૂર્ય? આકાશમાં વાદળા ન હોય ત્યારે. આકાશ નિર્મળ હોય તો દૈતીપ્યમાન સૂર્ય દેખાય. સૂર્યનું જેવો પ્રકાશિત છે, જેવું સ્વરૂપ છે, જેવી તેજસ્વીતા છે, જેવા કિરણો એના સર્વાંશે ખીલેલા છે એવો દેખાય. એ સૂર્યનું સ્પષ્ટ સ્વરૂપ, એનું દર્શન ક્યારે થાય? વાદળા રહીત હોય તો. અને ગ્રહ ન લાગ્યું હોય, ગ્રહણ રહ્યું હોય તો એ આવરણ આવી જાય. આ સૂર્યના પ્રકાશની આડે આવેલું આવરણ છે. એ કહે છે એમ જેમ દેખાય છે એમ આપણા જીવનની અંદર આત્મા સૂર્ય જેવો પ્રકાશમાન છે, શુદ્ધ છે, તેજસ્વી છે, બધા જ એના જ્ઞાનના કિરણો છે. આત્માનું જ્ઞાનના કિરણો લોકવ્યાપક છે. જગતના કયા પદાર્થને આ આત્મા ન જાણી શકે, ન દેખી શકે? તો કે એકેય એવો નથી. જ્યારે સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે ત્યારે લોકની અંદર રહેલો કોઈ પદાર્થ આત્માથી અદ્રષ્ટ પણ નથી અને અજ્ઞાત પણ નથી. ક્યારે? એને કેવળ જ્ઞાન. પણ એ કેવળ જ્ઞાન રૂપી સૂર્ય કેમ ભાસતો નથી? તો વાદળા છે. સેના વાદળા છે? કામ ક્રોધ રાગ દ્વેષ વિકલ્પ સંકલ્પ કષાયો ક્લેશ સંકલેશ આ બધા વાદળા છે, રાગ દ્વેષના વાદળાઓ છે. ચિત્તની નિર્મળતા નથી એટલે ચિત્તની અંદર રહેલું ચૈતન્ય એ વિશુદ્ધ હોવા છતાં આપણને જણાતું નથી, કેમ કે એની આડે અવરોધ છે, આવરણ છે. શેનું છે? કષાયોનું છે, વિકલ્પોનું છે, રાગ દ્વેષનું છે, ક્રોધ માન માયા લોભ અનેક પ્રકારની સૂક્ષ્માથી સૂક્ષ્મ આ બધી કષાયની પ્રકૃતિઓ એ જ્યાં સુધી ગઈ નથી ત્યાં સુધી આત્મદર્શન થતું નથી. આત્મદર્શન, આત્મા બહાર ગયો છે, બહાર છે ક્યાંય? અરે આત્મા મારામાં છે, આવી બધી વાત વારંવાર સાંભળીએ અને છતાં મારી ફરિયાદ એ જ કે મને તો દેખાતો જ નથી, મને તો એની અનુભૂતિ થતી જ નથી સાહેબ, ખરેખર આમાં કઈ નથી વગેરે. સાધક થાકી જાય, સાધક થાકી જાય, હતાશ થાય, સાધના માર્ગેથી પાછો વળે. કારણ કે પોતાની ચિત્ત શુદ્ધિની અવસ્થા પ્રાપ્ત કર્યા વિના એને આત્મદર્શન કરવું છે. આ આજના સાધકની મુશ્કેલી. એટલે આ બધા વિકલ્પ છે, ત્રણે ત્રણ એના વિકલ્પ છે. અને પોતાની તૈયારી, પોતાની પાત્રતા, પોતાની શુદ્ધતા, પોતાનું એટલે કહ્યું મુમુક્ષુતા વિના આ આત્મદર્શન ન થાય. અને આ મુમુક્ષુતા એક જ એવી સ્થિતિ છે કે જેમાં એને જગતની મોહાશક્તિ લોપ થઈ છે. કામ એક, બીજો નહીં, નથી રોગ, નથી કશાય, નથી રાગ દ્વેષ, નથી વિકલ્પ, નથી આકુળતા જગતના કોઈ પદાર્થની, કોઈ સંયોગની, કંઈ નથી. માત્ર મુમુક્ષુતા છે, માત્ર મોક્ષ અભિલાષ છે, બીજી એકઈ નથી. આપણી બળતરાનો કોઈ અને એ બધી એમને એમ રાખવી છે, એ ઓછી કરવી, વધારવી છે, અને પાછો આત્મા મેળવવો છે, અને જ્ઞાનીઓના લોહી પીવા છે. એક પણ પ્રવૃત્તિ ઓછી કરવી નથી, ધનનો મોહ ઓછો કરવો નથી, પરિગ્રહનો મોહ ઓછો કરવો નથી, સગા સંબંધી પ્રત્યેની મમત આસક્તિ જે કંઈ છે રાખવી છે, અને જે સપનાઓ છે સંસારના સુખી જીવનના પદાર્થના એ પણ વધારતા જ જવાના છે. આરંભ અને સમારંભને ક્યાંય આપણે મર્યાદિત કરવા નથી. એક પણ બાબતની અંદર આપણે એની અંદર કંઈ બાંધછોડ કરવા માગતા નથી. અને હું બેસું છું એક કલાક અને આત્મા કેમ ન મળે? મહેશભાઈ, વાદળાઓ વિખેરાશે નહીં, ગ્રહણ ખસશે નહીં, ત્યાં સુધી આ સૂર્ય એવો જ પ્રકાશિત છે, એના પ્રકાશમાં ક્યાંય એકેય ડિગ્રી ઓછી થઈ. ગ્રહણ જ્યારે પૂરું થાય છે અને મુક્ત થાય છે ત્યારે સૂર્ય પૂરેપૂરો પ્રકાશિત દેખાય છે, ત્યારે સૂર્ય તો ત્યાર પહેલા પણ એટલો જ પ્રકાશિત હતો, એકેય ડિગ્રી એની ઓછી, એકેય કિરણ એના ઓછા નહોતા. આ ગયું ને પછી બધા કિરણો નીકળ્યા ના, ત્યારે હતા, આવરણ હતું, આવરણ હતું. તો અત્યારે પણ જ્યારે હું છું ત્યારે મારું આત્મ સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ એવું ને એવું, નિગોદમાં હતો ત્યારે પણ એવું જ છે, અને સિદ્ધ થઈશ ત્યારે પણ એ જ હશે. પરંતુ આવરણ નહીં હોય, આવરણ નહીં હોય, ઘનઘોર આવરણો ઘાતી કર્મ કીધા છે એને વાદળાની સાથે સરખાવ્યા છે. ઘાત કરે છે સ્વરૂપનો, આત્મ સ્વરૂપને પ્રકાશિત થવા દેતા નથી. એવું અજ્ઞાન, એવું મિથ્યાત્વ, એવી ભ્રાંતિ, આ બધા આવરણો છે. જ્ઞાની અહીંયા સરસ વાત મૂકે છે કે રાગાદી રહિત નિર્મળ ચિત્ત હશે તો કામ ક્રોધના વિકાર રહિત તને શુદ્ધ આત્માનું દર્શન થશે. નિર્મળ ચિત્તમાં કેવળ જ્ઞાનાદી અનંત કિરણયુક્ત શુદ્ધાત્મા રૂપી સૂર્ય પ્રકાશ પામે છે. તો એટલા માટે કહ્યું કે મુનિઓને આ દર્શન થાય છે જે જિનેશ્વરોને થયેલું, અને અસંખ્ય જીવો આ પ્રકારની દર્શનની સાધનામાં રત છે. આ નથી થતું, કોઈને થયું નથી એવી વાત નથી. તો અહીંયા ફરી કહે છે કે આ મુનિઓને થાય છે અને અમને સંસારીને કેમ નથી થતું? કઈ એના સૂર્યમાં ને આપણા સૂર્યમાં ફરક છે? કઈ એનું સ્વરૂપ જુદું હશે ને આપણું સ્વરૂપ જુદું છે એવું હશે? કઈ એનો આત્મા ને આપણો આત્મા એમાં કઈ ક્વોલિટી ફેર હશે? દ્રવ્ય તો જાતે એક જ છે, સર્વ જીવ છે સિદ્ધ સમ. જીવ દ્રવ્ય, એ જીવ દ્રવ્ય તો એક સંસારમાં પરિભ્રમણ કરનાર એ જીવનું પણ એ જ છે, અને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન સિદ્ધાત્મા મુક્તાત્મા એ જીવનું જીવ દ્રવ્ય પણ એ જ છે. તફાવત માત્ર આવરણનો છે, અને એ આવરણ એટલે એ જ સૂર્ય છે, પણ આવરણના વાદળાઓનો છે અથવા ગ્રહણનો છે. કોઈ વાર વાદળા છે એ સૂર્યને ઓછા વત્તા ઢાકે, અને ગ્રહણ પૂરેપૂરું ઢાકે. આપણને કેટલા ગ્રહણ લાગ્યા છે એનો કોઈ દી વિચાર કર્યો? પુત્ર ગ્રહણ, લક્ષ્મી ગ્રહણ, સ્ત્રી ગ્રહણ કેવા લાગ્યા છે? આત્મા સૂર્ય પ્રકાશિત થવા દેતો નથી. આ વાદળા છે તો સામાન્ય સંજોગો છે બધા સુખ દુઃખના, કે આ ધંધો સરખો ચાલ્યો, વળી નબળો પડ્યો, વળી હરકું થયું, વળી આમ થયું તેમ થયું, આ બધા તો વાદળા રૂપે છે. ભેળાય થાય છે ને ક્યારેક, વિખરાય છે પણ ખરા. એ ક્યારેક એ વાદળા ધોળાયું હોય ને ક્યારેક કાળાય હોય, ચાલ્યા કરે છે. તો ગ્રહણ અને આ વાદળાઓથી ઘેરાયેલો આ આત્મા એ કે છે, જ્યાં સુધી ચિત્ત નિર્મળ નહીં થાય તો ચિત્તમાં મલિનતા શેની છે? કસાયોની. કસાયોને કારણે એણે કર્મો ઉત્પન્ન કર્યા છે એની પણ મલિનતા છે, એ બધા ગ્રહ જેવા છે. ચિત્તમાં કર્મની મલિનતા છે અને કસાયની સંભાવના રૂપી મલિનતા છે, કે આવેલા કર્મો કઈ કાયમ રહેતા નથી. જે કર્મો છે એની મલિનતા છે એ કાયમ ન રહે, કારણ કે પ્રત્યેક કર્મ જ્યારે બંધાય છે ત્યારે એની પ્રકૃતિ, એનો પ્રદેશ, એનો અનુભાગ અને એની સ્થિતિ નક્કી જ થઈ જાય છે, એનો કાળ પણ નક્કી જ હોય છે. તો ગમે તેટલા કર્મો છે, એકય કર્મ આત્મા સાથે સનાતન શાશ્વત ધ્રુવ રૂપમાં નથી. તો કદાચ એ તો વયા જાય, પરંતુ આ કષાય રૂપી જે સંભાવના એની રહેલી છે કે જેવા જાય એવા પાછા ઉત્પન્ન કરે, મુક્ત કરે. કેટલાક રોગ એવા હોય કે જેની અંદર એના રોગના જંતુઓ મરે એના કરતા વધારે ઉત્પન્ન થાય. એમ કર્મ જતા જાય છે, કર્મ ખરે છે, કર્મ વેદાય છે, કર્મ ભોગવાય છે, પરંતુ જીવ મુક્ત નથી થતો, કારણ કે એને જીવને ભોગવતા આવડતું. ઓલા કસાય હોવાને કારણે કર્મના ઉદય વખતે એ કસાયના કારણે એમાં રાગ દ્વેષ કરે છે, અને એને કારણે ઓલું તો ગયું પણ એકના એકવીસ મોરીમાં અંબાજી મહામોરી બે, એક ભોગવતા એકવી જાગે. હવે આ હિસાબને આ ગણિતમાં કોઈ દીએ નવરો થતો અવિષમ પરિણામે અદિનપણે બળવાનપણે કર્મ ભોગવે, ચૈતન્યના સાથથી કર્મનો ભોગવટો કરે, એ તો પોતાની જાગૃત અવસ્થામાં ભોગવાય. કર્મ તો ભોગવાય છે, અજાગૃત અવસ્થામાં પણ ભોગવાય છે. અકામ નિર્જરા શું છે? કર્મ નિર્જરે છે પણ મારી જાગૃતિ નથી. અત્યારે પણ કર્મ ખપાય છે કે નહીં? અત્યારે કર્મ ખપાય છે પણ સાથે બંધાય છે કે નહીં? તો કે બંધાય છે. તો ક્રમ શું છે? તો ખપે છે એના કરતા શું? આનો હિસાબ કેથી પૂરો કરવો? કર્મકાળ અનંતના સાથી છેદ્યા જાય એને કહે છે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય. તેમ વિભાવ, આ કસાઈ રૂપી વિભાવ જાગૃત છે એટલે કર્મની સંતતિ ચાલુ છે, પ્રવાહથી કર્મનો બંધ ચાલુ છે. માટે તું જાગૃત થા, અનાદિકાળનો વિભાવ ટળી જશે. અજ્ઞાન આત્માનું છે, અહીંયા કર્મ નથી આવતા. આત્મા જાગૃત થઈ ગયો, અજ્ઞાન ટળી ગયું. આત્મા જાગૃત થયો, અજ્ઞાન ટળી ગયું. અંધકાર કરોડો વર્ષનો છે, એક જ ચિનગારી અને અંધકાર ગયો. પ્રકાશ એની જ્યોત અને અંધકારનો નાશ. અંધકારને મિટાવવાનો એક જ ઉપાય છે, જ્યોતને જલાવો. અંધકારને ગાળો દેવાથી, એની નિંદા કરવાથી, એની સાથે યુદ્ધ કરવાથી અંધકાર સમાપ્ત નહીં થાય. એમ અજ્ઞાન રૂપી અંધકાર આ જીવની અંદર છે, અનેક પ્રકારનો છે, અનેક રીતે છે, વધતો જાય છે, બધા પરિબળો છે. આપણે જાણે અજાણે એ અંધકાર જન્માવે એવા પરિબળોની સામે સંઘર્ષમાં પડ્યા છે. કાં તો એને ગાળો આપીએ છીએ, કાં એની નિંદા કરીએ છીએ, કાં એની સામે પ્રતિકાર કરીએ છીએ, કાં એની સામે યુદ્ધ કરીએ છીએ. જેટલું આપણું કસાઈ બળ છે એ લઈને, અને પરિણામે આપણા યુદ્ધની અંદર આપણે જ હારતા જઈએ છીએ. જ્ઞાનીએ બીજો જ માર્ગ બતાવ્યો. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. આત્મસિદ્ધિની ગાથામાં કહ્યું, ઉપાય બતાવ્યા મોક્ષને. ઉપાયમાં પહેલો ઉપાય આ બતાવ્યો કે તું એકવાર નિજવાસમાં ચાલ્યો જા, અંતર્મુખ થઈ જા, અંધકારને હવે પોષણ મળશે, નાશ થઈ જશે. નિજવાસથી તું પ્રકાશની સન્મુખ થઈશ તો પ્રકાશ આવશે, અંધકાર રહી શકશે નહીં, એ વાત મૂકી છે. તો નિજ શુદ્ધાત્મા રૂપી સૂર્ય પ્રકાશ પામે છે. ક્યારે? નિર્મળ ચિત્તમાં. રાગાદિ રહિત અને કામ ક્રોધાદિ વિકાર અને રાગાદિ વિકલ્પ આ જ્યારે જાય ત્યારે આત્મદર્શન થાય. આત્મદર્શન કરવા માટેની પૂર્વ શરત અને પૂર્વ ભૂમિકા ચિત્તની શુદ્ધિ, ચિત્તની નિર્મળતા. નિર્મળ ચિત્ત થયા વિના, કર્યા વિના આપણે માત્ર પદ્માસન વાળીને બેસીએ, આંખો બંધ કરીએ એટલે આત્મદર્શન થાય, એ આ પ્રક્રિયાનું રહસ્ય બતાવ્યું છે. 120.
રાગે રંજિત હૃદયમાં દિશે ન દેવ પ્રશાંત, મલિન દર્પણે ના દિશે બિંબ સમજ નિર્ભ્રાંત. જેમ મલિન દર્પણમાં પોતાનું મોઢું દેખાતું નથી, તેમ રાગથી રંગાયેલા ચિત્તમાં શાંત પરમાત્મા દેખાતા નથી, એમ તું સંદેહ રહિત જાણ. દેદીપ્યમાન સૂર્ય આકાશમાં પ્રત્યક્ષ હોય છે, છતાં વાદળાઓથી ઢંકાઈ જવાથી તે દેખાતો નથી. તેમજ શક્તિપણે કેવળ જ્ઞાનાદિ અનંત ગુણોયુક્ત આત્મા આ શરીરમાં વિદ્યમાન છે, પણ કામ ક્રોધાદિરૂપ વાદળાને લીધે તે દેખાતો નથી. માટે મુમુક્ષુએ કામાદિ વિકારોને જીતી નિજ શુદ્ધાત્માનો અનુભવ કરવો જોઈએ. આગલી ગાથાને અનુસંધાનમાં કે આત્માની શક્તિ કેવળ જ્ઞાનની છે પણ શા માટે પ્રગટ નથી થતો તેના કારણમાં કે કસાયો ક્રોધ કામ ક્રોધની શુદ્ધાત્માને વળગેલા છે એ જ.
સરસ અહીંયા રૂપક આપ્યું છે. શું રૂપક આપ્યું છે? દર્પણમાં પોતાનું મોઢું દેખાતું નથી. કયા દર્પણમાં? જે દર્પણ મલિન છે તે. એમ રાગથી રંગાયેલું ચિત્ત છે એટલે શુદ્ધાત્માનું દર્શન અનુભૂતિ અનુભવ થતો નથી. બસ એક સરસ દ્રષ્ટાંત જ્ઞાની પુરુષો બહુ તત્વજ્ઞાનથી સમજાવે, અને તત્વજ્ઞાનથી વાત જ્યારે આપણને ન પકડાય ત્યારે એક નાનો એવો દ્રષ્ટાંત આવે, એમાં મહાન સિદ્ધાંત આવી જાય. મલિન દર્પણમાં જેમ પોતાનું મોઢું ન દેખાય એમ રાગયુક્ત ચિત્ત, રાગથી રંગાયેલું ચિત્ત હોય તો હે સાધક, તને પરમાત્માનું દર્શન થઈ શકશે. પરમાત્મા એટલે પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ. તો ચિત્ત છે, ચિત્ત દ્વારા, ચિત્તની એકાગ્રતા દ્વારા, ચિત્તની શુદ્ધિ દ્વારા એણે પોતાના આત્મદર્શનની અનુભૂતિ કરવાની છે. જે અસ્તિત્વ છે જ પોતાનું, જે ચૈતન્ય ગુણ છે, એ ચૈતન્ય ગુણની અનુભૂતિ જ થશે. આત્મા તો અરૂપી છે, અદ્રશ્ય છે, નિરાકાર છે, નિરંજન છે. એને વળી જોવાનો છે તો કાંઈ સામાન્ય પદાર્થ દેખાવાનો છે અને જોવાનો છે એવી ભાષા બોલાય, પણ એવું કાંઈ બને નહીં. આત્મા ક્યાંય દેખાતો નથી, કાંઈ પકડ થાય જ નહીં. અદ્રશ્ય છે, અરૂપી છે, અશરીરી છે, નિરાકાર છે, અમૂર્ત છે. શું તું વાત કરસ? બોલી શકે, બોલવાનું છે, દેખાતો નથી. એ દેખી શકાય નહીં, એનું એક જ માત્ર છે અનુભવી શકાય. એ અનુભવી શકાય. જેમ વ્યવહારની અંદર વાયુ છે એ દેખી શકાતો નથી, પણ લેરખી આવે તો અનુભવી શકાય ને. સારું, પવન પડી ગયો છે પણ પવન પાછો છે, નીકળો. તને કોણે કીધું? તે જોયો પવન નીકળો તો હાઈરો ક્યાં આવેલો? અનુભવી શકાય છે, પણ છતાં એ તો સ્થૂળ છે. પવન સ્થૂળ છે, પવનની ગતિ જાણી શકાય, માપી શકાય, જોઈ શકાય. આપણી પાસે એટલી ઇન્દ્રિયની શક્તિ નથી, પણ છતાં એ તો જડ પદાર્થ છે એટલે એનો તો કદાચ અનુભવ બહારથી થઈ શકે. પણ આ ચૈતન્ય એને તો ક્યાંય કોઈ ઇન્દ્રિયથી ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. અનુભવ ગોચર માત્ર રહ્યું તે માત્ર અનુભવી શકાશે. તને અનુભવ થઈ જશે, ઓહો આ શરીરની અંદર શરીર સિવાય કોઈ પદાર્થ છે, અને એ તો મહાન તાકાતવાન, શરીર કરતા અનંત શક્તિમાન, અનંત સામર્થ્યવાન. અરે શરીર તો ઘસાય છે, નબળું પડે છે, ક્ષીણ થાય છે, જીર્ણ થાય છે, રોગી થાય છે, આને તો કાંઈ ન થાય એવો જબરજસ્ત. એ તો હું, આ શરીર તે હું નહીં. આ ઇન્દ્રિયો તો કેટલી પાંગડી, કેટલી નબળી. આ મારા દેહરૂપે હું માનું છું, આ તો કચરો છે, આ તો સડો છે, બીજું કંઈ નથી. અને એ જે હું વિચારું છું આખા વિશ્વનું આ બધું, તો એ કરનાર આ શરીરની તાકાત છે, આ ઇન્દ્રિયોની તાકાત છે. અંદર રહેલો હું દેદીપ્યમાન, સર્વશક્તિમાન. ઓહો, જેમ જેમ એનું સ્વરૂપ ખીલે એમ મારું સામર્થ્ય વધતું જાય. શરીર નબળું પડે અને આત્માનું સામર્થ્ય, તો એનો મતલબ કે શરીર અને આત્મા ભિન્ન છે. તો જ વધે ને, એને તો ક્યાંથી વધે? તો જ વધે. એક આટલી સાદી સમજ, આટલી સાદી જાગૃતિ બહુ મોટા ધ્યાનમાં ચડી જાય છે, પણ સામાન્ય વિચાર ધ્યાન હજી થતું નથી. એનું તો નિર્વિકલ્પ ધ્યાન. વિકલ્પ ધ્યાન તો કર, વિચાર ધ્યાન અને વિકલ્પ ધ્યાન. કૃપાળુ દેવે પ્રારંભ બતાવ્યો છે કે કર વિચાર તો પામ. તું વિચાર કરીશ તો ખબર પડશે. પરમ બુદ્ધિ કૃષ દેહમાં, અને સ્થૂળ દેહ મતિ અલ્પ. દેહ હોય જો આત્મા ઘટે ના, આમ વિકલ્પ. અરે ભરી રૂપક આપી દીધું, એવો જાડીઓ છે, જબરજસ્ત સ્થાન છે, ઘણી બુદ્ધિ હશે, અને સાવ સુક લકડી છે, હટકા પાસળા ગણવા આવે તો ગણી લ્યો. અને પરમ બુદ્ધિ છે. દેહ ને આત્મા બે જુદા છે. આ ચૈતન્યનું લક્ષણ છે. જ્ઞાન એ ચૈતન્યનું લક્ષણ છે. શરીરનું નહીં. એને સસ્ત કીધું હતું કે બે બગીચા છે, એક દેહરૂપી બગીચો છે અને બીજો આત્મારૂપી. પાણી ઓછું હતું તો આત્માના બગીચાને પાણી વધારે પાયું તો દેહરૂપી બાગ અમારો સુકાઈ. અમે એને પોષણ ન આપ્યું, અમે એને પોષણ ન આપ્યું, અને અમે આત્મારૂપી બાગને ખીલવવા માટે એની માવજત, એને પોષણ, એને પાણી, આ બધા ધ્યાન સાધના બધી આત્મબાગને ખીલવવા માટેની છે. ચૈતન્યનો બાગ ખીલવવો છે. તો આપણે કહે છે કે ના, વધારે રોજ પૌષ્ટિક લો, અડદિયા ખાવ, હવે શિયાળો આવ્યો છે. અને કોકને ધંધો વધારવો હોય એટલે તરત કે અખરોટ ખાવ, ઓલો કે બદામ ખાવ, ઓલો કે આમ કરો તેમ કરો. આ જે ખાશો એનાથી આત્મા વધે, આત્માને ને બદામને કાંઈ સંબંધ કરો, કાંઈ થાય. એક ભૂતગણ ગમે તેવી કોટીનું છે, ગમે તેવું શ્રેષ્ઠ છે, એને શરીર સાથે સંબંધ કરો, અનુબંધ કરો. લોહીની શુદ્ધિ માટે આ પદાર્થો લેવા એ સમજી શકાય, પણ આત્માની શુદ્ધિ માટે? કેમ કે મલિનતા જ કસાય નહીં છે, અને મેસુબ અને અડદિયા ખાવાથી કસાય ઓછા થાય એ પછી. સામાન્ય વિચાર, આને સાધના ઊંચી કરવી છે, પણ પ્રાથમિક અવસ્થાની સાધના મુશ્કેલી એ છે સાધકની, કે એટલો બધો પોતાની જે પોતાની શક્તિનું પ્રમાણ જાણતો નથી અને સાધનામાં આગળ વધે છે, એને પાછા ફરવા સિવાય બીજો વિકલ્પ નથી, પાછો પડે છે. પોતાના આત્મબળની, બોધબળના આધાર ઉપર સાધના ટકે અને વધે. બોધબળ ઓછું છે તો પ્રયત્ન બોધબળ વધારવાનો કરવો પડશે. બોધબળ ઓછું હોય અને શરીર બળના આધાર ઉપર સાધના કરવી છે કે હું તો 10 કલાક જાગી શકીશ ને, આમ કરી શકીશ, અત્યારે શરીર બળની તાકાત છે તારી, કરી શકીશ, કર. અમે તો બધું કરી શકીએ, આટલું ખેંચી લેવું તો ખેંચી લેવું, ખેંચી લે. એ તો ઓલો ડ્રાઈવર હોય એમ કે આખી રાત ખેંચી લો, ખેંચી લે ભાઈ, એમાં વાંધો નથી તારી. કારખાનાવાળો મજૂરો અત્યારે દિવાળીના ટાઈમમાં નો કે સાહેબ રાતના 10 વાગ્યા સુધી ખેંચી લેશું, અમારે તાકાતવાન છે, બધા પૈસા કમાવા છે. પણ બોધબળ વિના સાધનામાં ખેંચી લઈએ તો શું થાય? સરસ દર્પણનું અહીંયા ઉદાહરણ આપ્યું છે. માત્ર મલિન દર્પણમાં પોતાનું મુખ દેખાતું નથી, એમ મલિન ચિત્તમાં શુદ્ધ આત્મદર્શન થતું નથી, એમ તું આ આ મહત્વનું આ છે કે એ તું સંદેહ રહી જાણ. આ સાદી વાતમાં તું શંકા નહીં કર, સંદેહ નહીં કર. અને આ જીવનો સ્વભાવ કેવો થઈ ગયો છે? શંકાશીલ્યો. એ જેમ સાતાશીલ્યો છે એમ એ શંકાશે. એને વાતે વાતે વાંકવું પડે, વાતે વાતે, અને ગ્રંથે ગ્રંથે વાંધા વચકા પડે એને. કેમ કે એને સત્ય ગ્રહણ કરતા દ્રષ્ટિ છે. કૃપાળુદેવે શબ્દ પ્રયોગ આપ્યો છે, દ્રષ્ટિ દિશ ગયા પછી ગમે તે શાસ્ત્ર પ્રાય અહિતનું કારણ થતું. દ્રષ્ટિ વિષ ગયા પછી આજે આપણી પાસે આ દ્રષ્ટિ વિષ, દ્રષ્ટિ વિષ એટલે અભિનિવેશ, શાસ્ત્રનો અભિનિવેશ, ગ્રંથનો અભિનિવેશ, ગુરુનો અભિનિવેશ, બધે જ મમત્વને આસક્તિથી જોડાયેલો છે. અરે આમાં સત્યથી જોડાવાનું છે, આના શબ્દોથી જોડાઈને શું કરવું છે, આના ગ્રંથના કર્તાથી જોડાઈને શું કરવું છે, આનો સંપ્રદાય કયો હતો એ જાણીને શું કામ છે. પણ અભિનિવેશ એવી ખતરનાક ચીજ છે કે તરત જ આવીને જીવે, આ કયો ગ્રંથ લીધો છે, આ તો ઈતર છે. વાત પૂરી થઈ ગઈ? પડી ગયું. જેમ કોઈએ કહ્યું શું વાંચો છો, તો કે વચનામૃત. એ તો છદ્મસ્તનું લખેલું છે, કીધું ને આચાર્ય. છદ્મસ્તો એટલે જેણે દીક્ષા લીધી નથી એની પરિભાષામાં, એના ગચમાં, એના સંપ્રદાયના પ્રમાણે. દીક્ષાનો પ્રમાણ તો આખું જુદું જ છે, તો એને એમ થાય કે એ તો દીક્ષા લીધી. એટલે જ કહું છું કે એ તો દ્રષ્ટિવિશ જ્યાં સુધી છે ત્યાં સુધી એ દેખાતું. આપણી પાસે દ્રષ્ટિવિશ નથી કે કૃપાળુ દેવે દીક્ષા લીધી કે ન લીધી, એ આપણે એનો સંબંધ નથી. એ તો દેહધારી પરમાત્મા જ હતા, એ સ્વરૂપ જ છે એવી શ્રદ્ધા છે, સંદેહ નથી, સંશય નથી. તો આપણા માટે એ બાધારૂપ એટલે એ વસ્તુ એક જ, એમાં ક્યાંય ફરક પડે નહીં. ભાવ એક જ હોય, ભાષા બદલાય, શબ્દો બદલાય, એ તો શૈલી બદલાય સમયે સમયે કાળને અનુરૂપ, પરંતુ એનો ભાવ એક જ હોય, એક જ હોય. અનંત જ્ઞાનીનો આશય એક જ હોય. ઇથી આગળ દર્શનાતીત આત્મસિદ્ધિ છોડી મત દર્શન તણો આગ્રહ તેમ. અરે મતનો તો બરોબર છે આગ્રહ, ને વિકલ્પ છોડજે, દર્શનનો પણ છોડજે. જે દર્શનથી હું આ સમજ્યો છું એ દર્શનનો પણ આગ્રહ ને વિકલ્પ તો તું છોડી દેજે. મત અને મતનો આગ્રહ એટલે અભિનિવેશ, મત અને મતનો આગ્રહ એ બે જ્યારે ભેગા થાય એટલે અભિનિવેશ થાય. આ પણ છોડવાની વાત કરી છે. આ પુરુષ તો અનાગ્રહ છે, નિરાગ્રહની પ્રકૃતિ વાળો આ પુરુષ છે. એટલે કે છે, મુમુક્ષુઓએ કામાદી વિકારો જીતી નિજ શુદ્ધાત્માનો અનુભવ કરવો જોઈએ. બિરેન દર્પણને પહેલા શુદ્ધ કરવું જોઈએ. એટલે ચિત્તની મલિનતાઓ, વિષય કષાયની, તૃષ્ણા વાસનાની, રાગ દ્વેષની, ક્લેશ સંકલેશની, આ બધી સૂક્ષ્મ અને સ્થૂળ જે છે તેનાથી પહેલાં નિવૃત્ત થવું જોઈએ. અને એ વ્યવહાર બોધથી થાય, ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ. ઉપદેશ બોધથી પહેલાં શુદ્ધિ થાય અને સિદ્ધાંત બોધથી તત્વનું દર્શન થાય. પણ તત્વનું દર્શન કરવું હોય એણે ઉપદેશ બોધથી પહેલાં ચિત્તની શુદ્ધિ કરવી જોઈએ. આ 506ના પત્રમાં કૃપાળુ દેવે લખ્યું છે. બોધ બે પ્રકારનો, એક ઉપદેશ બોધ અને બીજો સિદ્ધાંત. ઉપદેશ બોધથી આ ચિત્તની મલિનતા ખસે અને આવું શુદ્ધ ચિત્ત થયું છે એ સિદ્ધાંત બોધથી એને એ તત્વનું, સત્યનું જે શબ્દમાં છે એની અનુભૂતિ થાય, સાક્ષાત્કાર થાય, એની અનુભૂતિ થાય, એ દર્શન કરી શકે સત્યનું. એ અરૂપી છે, તત્વ તો અરૂપી જ છે, પણ તત્વ દર્શન કરવું હશે જેને, તત્વનો સાક્ષાત્કાર કરવો છે. આત્મા એ સત છે, સતનો સાક્ષાત્કાર કરવો હશે તો સિદ્ધાંત બોધથી થશે. અને સિદ્ધાંત બોધ એ પરિણામ ત્યારે જ પામશે કે ઉપદેશ બોધથી ચિત્તની નિર્મળતા થઈ હશે તો વિષય કષાય રૂપી, તૃષ્ણા વાસના રૂપી, ક્લેશ સંકલેશ રૂપી, ગમા અણગમા રૂપી, આગ્રહ અભિનિવેશ રૂપી આ બધા વાદળાઓ જ્યારે દૂર કર્યા હોય, દ્રષ્ટિવિષ જ્યારે ગયું હોય, આંખમાંથી ઝેર નીતરી ગયું હોય, આ બધા ઝેર પડ્યા છે, એ નીતરી જાય ત્યારે મતનું ઝેર છે, ગચ્છનું ઝેર છે, સંપ્રદાયનું ઝેર છે, આગ્રહનું ઝેર છે, વ્યક્તિ વિશેષનું ઝેર છે, ગુરુનું પણ ઝેર છે, આ બધા જ્યારે નીતરી જાય ત્યારે અંદર સત્યનું દર્શન થશે. માટે મુમુક્ષુએ આ બધા દર્પણને પહેલાં સ્વચ્છ કરીને પછી આત્મદર્શનનો અનુભવ અથવા સાધના કરવી વિશેષ અવસર.